लेवी नो पुस्तक अध्याय अध्याय अने यहोवाए मूसा ने तथा हारून ने कहू के इसराइल पुत्र ने एम कहो के पृथ्वी पर ना सर्व प्राणियों माथी जे प्राणियों तमारे खावा ते आ छे पशुओं माथी जे कोई ने खाबेली खरी ने चिराएला पग होय तथा जे वागोड़तू होय ते तमारे खाओ તો પણ વાગોળવામાંથી અથવા ફાટેલી ખરી વાળવામાંથી આ પશુઓ તમારે ન ખાવા. એટલે હું કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી ને તે તમને અશુદ્ધ છે. અને સાફાન સસલું કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી તે તમને અશુદ્ધ છે. અને સસલું કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી તે તમને અશુદ્ધ છે. અને ડુક્કર કેમ કે તેની તરી ફાટેલી છે તે તેના પગ ફાટેલા છે પણ તે વાગોળતું નથી તે તમને અશુદ્ધ છે. તેઓનું માંસ ન ખાવું તથા તેઓના મુરદાનો સ્પર્શ ન કરવો તેઓ તમને અશુદ્ધ છે. જળચર પ્રાણીઓમાંથી તમારે આ ખાવા એટલે પાણીમાં જે પર ડુંગળા હોય છે તેઓને તમારે ખાવા. પછી તે સમુદ્રમાં ના હોય કે નદીઓમાં ના હોય અને સમુદ્રમાં ના તથા નદીઓમાં ના જે સર્વ પ્રાણીઓમાં તરે છે તેઓમાં ના તથા સર્વ જળચર પ્રાણીઓમાં ના જે સર્વને પર તથા ભીંગળાઓ હોતા નથી તેઓને તમને અમંગળ છે. અને તેઓ તમને અમંગળ જ થાય. તેઓનું માંસ ન ખાઓ ને તેઓના મુદ્દાને તમે અમંગળ કરો. પ્રાણીઓમાં ના જેઓને પર તથા ભીંગળા નથી હોતા તેઓ સર્વ તમને અમંગળ છે. અને પક્ષીઓમાંથી તમારે આને અમંગળ ગણવા તેઓને ન ખાવા તે અમંગળ છે. એટલે ગરુડ તથા ફરસ તથા અંજના તથા કલીલ તથા બાળ તેની જાત પ્રમાણે પ્રત્યેક કાગડો તેની જાત પ્રમાણે તથા સામુ તથા રાજચકલી તથા શાખામ તથા સકરો તેની જાત પ્રમાણે તથા ચીખરી ચીબરી તથા ફળદ્રુપ તથા ગુવળ તથા રાજહંસ તથા ઢીંચ તથા ગીત તથા મગલું તથા હંસલો તેની જાત પ્રમાણે તથા લક્કડખોડ તથા વાગોળ સર્વ પાંખવાળા સરપટિયા જે ચાર પગે ચાલે છે તે તમને અમંગળ છે. તો પણ ચાર પગે ચાલનાર પાંખવાળા સરપટિયા જેઓને પર ઉપરાંત જમીન ઉપર કૂદવાને ટાંક્યો હોય છે તેઓમાંથી આ તમને ખાવાની રજા છે. એટલે કે તીડ તેની જાત પ્રમાણે ને બોટ મથો તીર તેની જાત પ્રમાણે કમળી તેની જાત પ્રમાણે ને ખપેડી તેની જાત પ્રમાણે પણ બીજા સર્વ ચોપગા પાંખવાળા સરપટિયા તમને અમંગળ છે. આવાથી તમે અશુદ્ધ થશો. જે કોઈ તેઓના મુદ્દાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેઓના મુદ્દાનો કોઈ ભાગ ઓછીએ કે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. જે કોઈ પશુનું કરી ફાટેલી હોય પણ પગ ચિરાયેલા ન હોય તથા વાગોતું ન હોય તે તમને અશુદ્ધ છે. જે કોઈ તેઓનો સ્પર્શ કરે તે અશુદ્ધ છે. અને જો પગા જનોનો જે પંજા પડે ચાલતું હોય તે તમને અશુદ્ધ છે. જે કોઈ તેઓના મુરદાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેમનો અડધું પહોંચકે તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય તે તમને અશુદ્ધ છે. અને જમીન પર બેઠે ચાલનાર સ્વર્ગીયાઓથી આ તમને અશુદ્ધ હોય. ડોળીઓ તથા ઉંદર તથા મોટી બિલાડી તેની જાત પ્રમાણે તથા ચંદનગો તથા પાટલાગો તથા ગરોડી તથા સરકો તથા કાથીડો સર્વ સર્પિયામાંથી એ તમને અશુદ્ધ છે. તેઓના હોવા પછી જે કોઈ તેનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને તેઓમાંના કોઈનું મૂળું જે કોઈ જે કઈ ઉપર પડે તે અશુદ્ધ ગણાય. એટલે તે લાકડાનું વાસ હોય કે લુગડું કે ચામડું કે કાટ એટલે કોઈ પણ કામમાં આવતું હર કોઈ વાસ હોય તો તેને પાણીમાં નાખવું તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ત્યાર પછી તે શુદ્ધ ગણાય. અને જો કોઈ પણ માટલામાં તેઓનું કઈ પડે તેમાં જે કઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય. તેને તમારે કાઢી નાખવું. એમાંથી સગડી ખાવાની વસ્તુઓમાંથી જેમાં પાણી પડે તે અશુદ્ધ ગણાય. અને જે કઈ પીવાનું તેવા પ્રત્યેક વાસણમાં હોય તે અશુદ્ધ ગણાય. અને પ્રત્યેક વસ્તુ જેના પર તેઓના મુરદાનો કોઈ પણ ભાગ પડે યસુ ગાય તે બચી હોય કે પછી વાતને માટે છાલી હોય પણ તેને ભાગી નાખવી તે અશુદ્ધ છે ને તમારે માટે અશુદ્ધ ગણાય. પણ જરો કે કુઓ જેમાં પાણીનો પુષ્કળ જથ્થો છે તે અશુદ્ધ ગણાય, પણ જે તેમના મુર્દાનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. અને જો તેઓના મુર્દાનો કોઈ ભાગ કોઈ પણ વાવવામાં બિયામાં પડે તો તે અશુદ્ધ છે. પણ જો તે બિયા પર પાણી ચાટેલું હોય ને તેમના મુર્દાનો કોઈ ભાગ તેના પર પડે તો તે અશુદ્ધ છે. અને જે પશુઓ ખાવાથી તેમને તમને છૂટ છે તેમને કોઈ મરી જાય તો જે કોઈ તેના મુર્દાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેનો મુર્દા ખાય તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને સાંજ સુધી અશુદ્ધ ગણાય. તેનું મુર્દું ઉચતનાર પણ પોતાના વસ્ત્ર ધોઈ નાખે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જમીન પર પેટે ચાલનાર પ્રત્યેક સર્પટીઓ આહાર છે એ ખાવું નહીં. જે પેટે ચાલનારું કે પગે ચાલનારું હોય કે જે બહુ પહોળું હોય તેમને એટલે જમીન પર સર્વ પેટે ચાલનારાઓથી તમારે ખાવા નહીં, કેમ કે તે અમંગળ છે. કોઈ પણ પેટે ચાલનાર ચટપટિયામાંથી તમે પોતાને અમંગળ ન કરો ને તેમાંથી પોતાને અશુદ્ધ કરીને અબડાવો નહીં, કેમ કે હું યહોવા તમારો દેવ છું. તે માટે તમે પોતાને શુદ્ધ કરો ને તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. અને જમીન પર પેટે ચાલનાર કોઈ પણ પ્રાણી માંથી પોતાને અશુદ્ધ ન કરો, કેમ કે તમારો દેવ થવા સારું. મિશ્ર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું યહોવા છું, માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. પશુઓ વિશે તમારા પક્ષીઓ પશુઓ વિશે તથા પક્ષીઓ વિશે તથા જળચર પ્રાણીઓ વિશે તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓ વિશે આ નિયમ છે. એ માટે કે શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે અને ખાવાના પાણી તથા નહીં ખાવાના પાણી વચ્ચે ભેદ દેખાય.
લેવીય 12મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયલ પુત્રોને એમ કહે કે કોઈ સ્ત્રીને હમેલ રહીને તેને પુત્ર ઉતરે ત્યારે તે 7 દિવસ સુધી અશુદ્ધ ગણાય. ઋતુને સમયે થાય છે તેમ તે અશુદ્ધ ગણાય. અને 8મે દિવસે તે પુત્રની સુન્નત કરવી અને તે સ્ત્રીનું શુદ્ધિકરણ થતા સુધી તે 30 દિવસ સુધી તે સુવાવડી ગણાય. તેના શુદ્ધ થવાના દિવસ પૂરા ન થાય ત્યાં સુધી તે કોઈ શુદ્ધ વસ્તુનો સ્પર્શ ન કરે, તેમજ પવિત્ર શાસ્ત્રમાં પવિત્ર સ્થાનમાં પણ ન આવે. પણ જો તેને પુત્રી થાય તો 2 અઠવાડિયા સુધી ઋતુને સમયે થાય છે તેમ તે અશુદ્ધ ગણાય. અને તેનું શુદ્ધિકરણ થતા સુધી 66 દિવસ સુધી તે સુવાવડી ગણાય. અને જ્યારે પુત્રને લીધે કે પુત્રીને લીધે તેના શુદ્ધ થવાના દિવસ પૂરા થાય ત્યારે તે દહન્યાર્પણને સારું પહેલા વર્ષનું એક હલવાન તથા પાપાર્પણને સારું કબૂતરનું એક બચ્ચું અથવા એક કોલો મુલાકાત મંડપના બારણા આગળ યાજકની પાસે લાવે અને યહોવાની આગળ તે તેને ચડાવે ને તેને સારું પ્રાયશ્ચિત કરે, એટલે તે તેના રક્તસ્ત્રાવમાંથી શુદ્ધ થશે. તેને પુત્રનો કે પુત્રીનો પ્રસવ થાય તેને માટે એ નિયમ છે. અને જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય તો તે 2 હોલા અથવા કબૂતરના 2 બચ્ચા લાવે, એક દહન્યાર્પણને સારું અને બીજું પાપાર્પણને સારું. અને યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તે શુદ્ધ થશે. 13મો અધ્યાય. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે જો કોઈ માણસની ત્વચામાં ધીમું કે ચાંદુ કે તડકતું ચાટું થાય ને જો તેના શરીરની ત્વચામાં કોઢનો રોગ થયો હોય તો તેને હારૂન યાજકની પાસે કે તેના જે યાજક પુત્રો તેમાંના કોઈ એકની પાસે લાવો અને યાજક એ શરીરની ત્વચામાં રોગને જુએ અને જો તે રોગની જગા ઉપરના વાળ ધોળા થઈ ગયા હોય અને તે રોગ ત્વચા કરતા ઊંડો ઉતરેલો દેખાતો હોય તો તે કોઢનો રોગ સમજવો. અને યાજક તેને તપાસીને તેને અશુદ્ધ ઠરાવે. જો તેના શરીરની ત્વચામાં ચળકતું ચિહ્ન ધોળું હોય અને તે ત્વચા કરતા ઊંડું દેખાતું ન હોય ને તેની ઉપરના વાળ ધોળા થઈ ગયા ન હોય તો યાજક તેના રોગીને 7 દિવસ પૂરી રાખે અને 7મે દિવસે યાજક તેને તપાસે અને જો રોગ તેને તેવો ને તેવો જ રહેલો જણાય અને રોગ ત્વચામાં પથર્યો ન હોય તો યાજક બીજા 7 દિવસ સુધી તેને પૂરી રાખે અને યાજક તેને 7મે દિવસે બીજી વાર તપાસે અને જો તે રોગ ચાપો પડ્યો હોય અને તે ત્વચામાં પથર્યો ન હોય તો યાજક તેને શુદ્ધ ઠરાવે. તેને ચાંદુ ન સમજવું અને તે પોતાના વસ્ત્ર ધોઈને શુદ્ધ થાય. પણ જો શુદ્ધિકરણ માટે યાજકની આગળ તેની રજૂઆત થયા પછી ચાંદુ ચામડીમાં પથરે તો તે બીજી વાર પોતાને યાજકને દેખાડે અને યાજક તેને તપાસે અને જો તે રોગ ત્વચામાં પથર્યો હોય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે. એ તો કોઢ છે. જો કોઈ મનુષ્યને કોઢનો રોગ હોય તો તેને યાજકની આગળ લાવો અને યાજક તેને તપાસે અને જુઓ ત્વચામાં ધોળું ધીમું દેખાતું હોય અને તેથી બાળ ધોળા થઈ ગયા હોય અને તે ધીમામાં જો માંસ પાકેલું તથા દુખાતું હોય તો તે તેના શરીરની ત્વચામાં ચૂનો કોઢ છે અને યાજક તેને અશુદ્ધ ઠરાવે. તે તેને પૂરી ન રાખે કેમ કે તે અશુદ્ધ છે અને જો કોઢ ફૂટી નીકળીને ચામડીમાં પથરે અને જો રોગીના માથાથી તે પગ સુધી જ્યાં જ્યાં યાજક જુએ ત્યાં ત્યાં આખી ત્વચામાં કોઢ પથરી ગયો હોય તો યાજક તેને તપાસી જુએ અને જો તેના આખા શરીર પર કોઢ ફેલાઈ ગયો હોય તો તેવા રોગીને તે શુદ્ધ ઠરાવે. તે સગળું ધોળું થઈ ગયું છે તે શુદ્ધ છે. પણ જયારે જયારે તેમાં દુખાતું માંસ દેખાય ત્યારે તે અશુદ્ધ ગણાય અને યાજક તે દુખાતા માંસ ને જોઈને તેને અશુદ્ધ ઠરાવે. એ દુખાતું માંસ અશુદ્ધ છે. તે તો કોઢ છે. અથવા જો દુખાતું માંસ બદલાઈને ફરીથી ધોળું થઈ જાય તો તે યાજક પાસે આવે અને યાજક તેને તપાસે અને જો રોગ ધોળો થઈ ગયો હોય તો રોગીને યાજક શુદ્ધ ઠરાવે તે શુદ્ધ છે. અને જો કોઈના શરીરની ત્વચામાં ગુમડું થઈને તે મટી ગયું હોય અને ગુમડાની જગાએ ધોળું ધીમું કે ચળકતું ધોળું પ્રકાશ વાળું ચાંદુ દેખાતું હોય તો તે યાજકને દેખાડવું અને યાજક તેને તપાસે અને જુઓ તે ત્વચા કરતા ઊંડું જણાતું હોય ને તે પરના વાળ ધોળા થઈ ગયા હોય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે. તેને તો કોઢનો રોગ સમજવો. તે ગુમડામાં ફૂટી નીકળ્યો છે. પણ જો યાજક એને તપાસે અને જો કોઈ ધોળા વાળ દેખાતા ન હોય ને તે ત્વચા કરતા ઊંડો ન હોય પણ ઝાંખો હોય તો યાજક તેને 7 દિવસ પૂરી રાખે અને જો તે ત્વચામાં પથરી જાય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે. એ તો રોગ સમજવો. પણ જો તે ચળકતું ચાંદુ તે જ જગાએ રહે અને પથરે નહીં તો તે આગલા ગુમડાનું ચાઠું છે અને યાજક તેને શુદ્ધ ઠરાવે. અથવા કોઈના શરીરની ત્વચામાં દાજ્યાથી દામ પડેલો હોય અને જો દામના દુખાતા માંસમાં રતાશ વાળું ધોળું અને ધોળું ચળકતું ચાંદુ પડે તો યાજક તેને તપાસે અને તે ચળકતા ચાંદામાંના વાળ ધોળા થઈ ગયા હોય અને તે ત્વચા કરતા ઊંડું જણાતું હોય તો તેને દામમાં ફૂટી નીકળેલો કોઢ સમજવો અને યાજક તેને અશુદ્ધ ઠરાવે. એ તો કોઢનો રોગ છે. પણ જો યાજક તેને તપાસે અને જુઓ તે ચળકતા ચાંદામાં ધોળા વાળ દેખાતા ન હોય અને તે ત્વચા કરતા ઊંડું ન હોય પણ ઝાંખું દેખાતું હોય તો યાજક તેને 7 દિવસ સુધી પૂરી રાખે અને 7મે દિવસે યાજક તેને તપાસે અને જો તે ત્વચામાં પથરતું જણાતું હોય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે. એ તો કોઢનો રોગ છે. અને જો ચળકતું ચાંદુ તેને તે જ જગાએ રહે અને ત્વચામાં પસડ્યું ન હોય પણ ઝાંપી થઈ ગયું હોય તો તેને દાઢિયાનું ધીમું સમજવું ને યાદક તેને શુદ્ધ કરાવે કેમ કે તે દાઢિયાનું ચાઠું છે. અને જો કોઈ પુરુષ કે સ્ત્રીને માથે તે દાઢીએ રોગ હોય તો યાજક તે રોગ તપાસે અને જો તે ત્વચા કરતા ઊંડો દેખાતો હોય ને તે ઉપર પીળા બારીક વાળ હોય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે. એને ઉંદરી એટલે માથાનો કે દાઢીનો કોળ સમજવો. અને જો યાજક એ ઉંદરીનું દરદ તપાસે અને જો તે ત્વચાથી ઊંડું દેખાતું ન હોય ને તેમાં કાળા વાળ ન હોય તો યાજક એ ઉંદરી વાળા દર્દીને 7 દિવસ સુધી પી રાખે અને 7મે દિવસે યાજક તે રોગ તપાસે. અને જો તે ઉંદરી પસરી ન હોય અને તેમાં પીળા વાળ ન હોય અને તે ઉંદરી ત્વચાથી ઊંડી ન જણાતી હોય તો તેને મુંડાવવો. પણ ઉંદરી વાળી જગાને જગા તે ન મુંડાવે અને યાજક તે ઉંદરી વાળાને બીજા 7 દિવસ સુધી પૂરી રાખે. અને 7મે દિવસે યાજક તે ઉંદરીને તપાસે અને જો તે ઉંદરી ત્વચામાં પથરી ન હોય અને ત્વચાથી ઊંડી દેખાતી ન હોય તો યાજક તેને શુદ્ધ ઠરાવે અને તે પોતાના વસ્ત્ર ધોઈને શુદ્ધ થાય. પણ જો તેના શુદ્ધ થયા પછી તે ઉંદરી વધીને ત્વચામાં પથરે તો યાજક તેને તપાસે અને જો તે ઉંદરી ત્વચામાં પથરેલી હોય તો યાજક તેમાં પીળા વાળ શોધવા ન રહે, એ તો અશુદ્ધ જન છે. પણ જો ઉંદરી તેને ત્યાં ને ત્યાં જ રહેલી જણાય અને તેમાં કાળા વાળ ઉગ્યા હોય તો ઉંદરી મટી ગઈ સમજવું, તે જન શુદ્ધ છે અને યાજક તેને શુદ્ધ ઠરાવે. અને જો કોઈ પુરુષ કે સ્ત્રીના શરીરની ત્વચામાં ચળકતા ચાંદા એટલે ધોળા ચળકતા ચાંદા હોય તો યાજક તપાસ કરે અને જો તેઓના શરીરની ત્વચામાંના ચળકતા ટપકા ફીકા રંગના હોય તો તે કરોળિયા સમજવા, તે ત્વચામાં ફૂટી નીકળ્યા છે, તે જન શુદ્ધ છે. અને જો કોઈ માણસના વાળ તેના માથેથી ખરી પડેલા હોય તો તે તાલીઓ છે, તે શુદ્ધ છે. અને જો તેના માથાના આગલા ભાગ પરથી વાળ ખરી પડ્યા હોય તો તે કપાળ તાલીઓ છે, તે શુદ્ધ છે. પણ જો તાલીયા માથામાં કે તાલીયા કપાળમાં રતાસ વાળો કાળો રોગ હોય તો તે તાલીયા માથામાં કે તાલીયા કપાળમાં બોળ નીકળે છે એમ જાણવું. એમ હોય તો યાજક તેને તપાસે અને જો તેના તાલીયા માથામાં કે તાલીયા કપાળમાં રોગ મૂંધીનું રતાસ વાળું જોડું હોય એટલે શરીરની ત્વચામાં કોળ જેવું દેખાતું હોય તો તે કોઢી માણસ છે, તે અશુદ્ધ છે. યાજક તેને નિશ્ચય અશુદ્ધ ઠરાવે, એના માથામાં રોગ છે અને કોઢના દર્દીના વસ્ત્ર ફાડી નખાય અને તે ઉગાડે માથે ફરે ને તે પોતાના ઉપલા કોઠ પર મૂકી બાંધે ને એવી બૂમ પાડે કે અશુદ્ધ અશુદ્ધ જેટલા દિવસ તેનો રોગ રહે તેટલા દિવસ તે અશુદ્ધ ગણાય, તે અશુદ્ધ છે. તે એકલો રહે, છાવણી બહાર તેનું રહેઠાણ થાય અને તે વસ્ત્ર કોઢના રોગના ચેપ વાળું હોય પછી તે વસ્ત્ર ઊનનું હોય કે સણનું હોય તે સણના કે ઊનના તાણામાં કે વાણામાં હોય તે ચામડામાં હોય કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં હોય અને તે વસ્ત્રમાં અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં અથવા ચામડાની બનેલી કોઈ પણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાસ વાળો હોય તો તેને કોઢનો રોગ સમજો. તે યાજકને તે દેખાડો અને યાજક તે રોગ તપાસે. તે રોગ વાળી વસ્તુને 7 દિવસ બંધ કરી રાખે અને તે રોગને 7મે દિવસે તે તપાસે. જો તે રોગ તે વસ્ત્રમાં એટલે તાણામાં કે માણામાં કે ગમે તે કામમાં કામને વાસ્તે ચામડું વપરાયું હોય તે ચામડામાં પ્રસર્યો હોય તો તે રોગ કોઢ વાળતો કોઢ સમજવો. તે અશુદ્ધ છે અને તે રોગવાળા વસ્ત્ર ને તે વાળી નાખે. પછી તે ચેપ તાણા ને કે વાળા ને તણ ના લુગડા ને કે ઊનના ને કે ચામડા ની કોઈ પણ વસ્તુ ને લાગેલો હોય તો પણ કેમ કે તે ગોડવાળતો રોગ ગોળ છે તેને આગમાં બાળી નાખવું. અને જો યાચક તપાસે અને તે વસ્ત્રમાં એટલે તાણામાં કે વાળામાં અથવા ચામડાની કોઈ વસ્તુમાં તે રોગ પથર્યો ન હોય તો યાચક એવી આજ્ઞા કરે કે તેઓ રોગવાળી વસ્તુને ધોઈ નાખે અને બીજા 7 દિવસ સુધી તે તેને બંધ કરી રાખે. અને ધોયા પછી યાચક તે રોગ તપાસે અને તે રોગ પથર્યો ન હોય પણ તે રોગનો રંગ બદલાયો ન હોય તો તે અશુદ્ધ છે. તારે તેને આગમાં બાળી નાખવું. તાંદુ અંદર હોય કે બહાર હોય પણ તે ગોળવાળતો કોળ છે. અને જો યાજક તપાસે અને ધોયા પછી તે રોગ ઝાંખો થયો હોય તો તે વસ્ત્રમાંથી કે ચામડામાંથી કે તાણામાંથી કે વાળામાંથી તે ફાટીને કાઢી નાખે. અને જો તે હજી પણ તે વસ્ત્રમાં એટલે તાણામાં કે વાળામાં અથવા ચામડાની કોઈ પણ વસ્તુમાં દેખાય તો તે પથરવા લાગ્યો છે. રોગવાળી વસ્તુને તારે આગમાં બાળી નાખવી. અને જે વસ્ત્ર એટલે તાણો કે વાણો અથવા ચામડાની બનેલી કોઈ પણ વસ્તુને તું ધોવે ત્યાર પછી તેઓમાંથી જો રોગ જતો રહ્યો હોય તો તેને બીજી વાર ધોઈ નાખવું. એટલે તે શુદ્ધ થશે. ઊનના કે તણના વસ્ત્રના તાણામાંના કે વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુમાંના રોગની બાબતમાં શુદ્ધ કે અશુદ્ધ ઠરાવવા વિશેનો નિયમ એ છે. 14મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે કોઢિયાનો શુદ્ધિકરણને દિવસે તેના વિશે આ નિયમ થાય એટલે તેને યાજક પાસે લાવવો. અને યાજક છાવણીની બહાર જાય અને યાજક તેને તપાસે અને જો કોઢિયાના શરીરમાંથી કોઢનો રોગ મટી ગયો હોય તો યાજક એવી આજ્ઞા કરે કે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય એને સારું કે જીવતા શુદ્ધ પક્ષીઓ અને એરેજ વૃક્ષનો લાકડું તથા કિરમજી રામ તથા જૂફો લેવા. પછી યાજક એવી આજ્ઞા કરે કે તેઓમાંના એક પક્ષીને રહેતા પાણી ઉપર એક માટલીમાં કાપવું અને જીવતા રહેલા પક્ષીને તથા એરેજ વૃક્ષના લાકડાને તથા કિરમજી રંગને તથા જૂફાને લઈને તે તેમને તથા પેલા જીવતા પક્ષીને રહેતા પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળે. અને કોઢને લીધે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેની ઉપર તે રક્ત તે 7 વાર છાંટે અને તેને શુદ્ધ ઠરાવે. ને પેલા જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે. જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પોતાના સર્વ વાળ મુંડાવે અને પાણીમાં સ્નાન કરે એટલે તે શુદ્ધ થશે. અને ત્યાર પછી તે છાવણીમાં આવે પણ તે 7 દિવસ સુધી પોતાના તંબુની બહાર રહે. અને 7મે દિવસે એમ થાય કે તે પોતાના માથાના સઘળા વાળ તથા પોતાની દાઢી તથા પોતાના ભમર મુંડાવે એટલે પોતાના સઘળા વાળ તે મુંડાવી નાખે. અને તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને તે પોતાનું શરીર પાણીથી ધોઈ નાખે એટલે તે શુદ્ધ થશે. અને 8મે દિવસે 2 એબ રહિત નર હલવાન તથા પહેલા વર્ષની 1 એબ રહિત ઘેટી તથા ખાદ્યાર્પણ માટે તેલમાં મોહેલો 3 દશાંશ એફા મેંદો તથા 1 માપ તેલ તે લે. અને જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને તથા પેલી વસ્તુઓને મુલાકાત મંડપના બારણા આગળ શુદ્ધ કરનાર યાજક યહોવાની સમક્ષ રજૂ કરે. અને તે યાજક પેલા નળ હલવાનો માંથી 1ને લઈને દોષાર્થાર્પણને સારું તેને તથા પેલા માપ તેલને ચઢાવે. અને યહોવાની આગળ તેઓની આરતી ઉતારીને આર્ત્યાર્પણ કરે. અને પવિત્ર શાસ્ત્રની જે જગાએ પાપાસા પણ તથા ધણિયા પણ કપાય છે તે જગાએ તે હનુમાનને તે કાપે. કેમ કે જેમ પાપાસા પણ તેમજ જોતાસા પણ યાજકો છે તે પરમ પવિત્ર છે અને તે યાજક દોટાસાપણના રક્તમાંથી લઈને તેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર ચોપડે અને યાજક પેલા માપ તેલમાંથી લઈને પોતાની ડાબી હથેળીમાં રેડે અને યાજક પોતાની ડાબી હથેળીમાંના તેલમાં પોતાની જમણી આંગળી બોળીને પોતાની આંગળી વડે તે તેલ માંથી યહોવાની સમૂહ સાત વાર છાંટે અને પોતાની હથેળીમાં જે તેલ બાકી રહે તેમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તથા દોષાર્થાર્પણના રક્ત પર યાજક ચોપડે અને યાજકની હથેળીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે ચોપડે અને યાજક તેને સારું યહોવાની સમૂહ પ્રાયશ્ચિત કરે અને તે પોતાની અશુદ્ધતામાંથી શુદ્ધ કરવાનો હોય એને સારું યાજક પાપાર્થાર્પણ ચડાવીને પ્રાયશ્ચિત કરે અને ત્યાર પછી તે દહનયાર પણ કાપે અને યાજક વેદી પર તે દહનયાર પણ તથા ખાધ્યાર પણ ચડાવે અને યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તે શુદ્ધ થશે અને જો તે ગરીબ હોય અને એટલું મેળવવું એ તેના ગજા ઉપરાંત હોય તો પોતાને માટે પ્રાયશ્ચિત કરવાને જોતાને સારું આરતી ઉતારવા માટે તે એક નર હલવાન અને ખાદ્યાર્પણ ને સારું તેલમાં મોહેલો એક દશાંશ એપા મેંદો તથા એક માપ તેલ લે તથા બે હોલા અથવા કબૂતરના બે બચ્ચા પોતાની શક્તિ પ્રમાણે તે લાવે અને તેઓ માનું એક પાપાર્થાર્પણ ને અને બીજું દહન્યાર્પણ ને અર્થે થાય અને આઠમે દિવસે તે પોતાના શુદ્ધિકરણ ને સારું તેમને યાજકની પાસે મુલાકાત મંડપના બારણા આગળ યહોવાની સમક્ષ લાવે અને યાજક દોષાર્થાર્પણનો હલવાન તથા પેલું માપ તેલ લઈને યહોવાની સમક્ષ તેમની આરતી ઉતારીને આત્યાર્પણ કરે અને દોષાર્થાર્પણનો હલવાન તે કાપે ને યાજક તે દોષાર્થાર્પણના રક્તમાંથી લઈને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે ચોપડે અને યાજક તે થેલમાંથી પોતાની ડાબી હથેળીમાં રેડે અને યાજક પોતાની ડાબી હથેળીમાં થેલમાંથી એટલું પોતાની જમણી આંગળી વડે યહોવાની સમૂહ સાત વાર છાંટે અને યાજક પોતાની હથેળીમાંના તેલમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર દોષાર્થાર્પણના રક્તની જગા પર ચોપડે અને યાજકની હથેળીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે ચોપડે એ માટે તેને સારું યહોવાની આગળ પ્રાયશ્ચિત કરાય અને તે મેળવી શકે એ હોલાઓમાંથી કે કબૂતરના બચ્ચામાંથી એકને તે ચડાવે એટલે જેવું તે મેળવી શકે એવું એક પાપાર્થાર્પણ ને સારું તથા બીજું ખાધ્યાર્પણ ને સારું દહન્યાર્પણ ને સારું અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને સારું યાજક પોતાની આગળ યાજક યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે કે કોળીઓ પોતાના શુદ્ધિકરણ ને વાસ્તે જરૂરની વસ્તુઓ મેળવવા અશક્ત હોય તેને માટે એ નિયમ છે અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે કનાન દેશ કે હું તમને વતન તરીકે આપું છું જેમાં તમે આવો ત્યાર પછી તમારા વતનના દેશના કોઈ ઘરમાં હું કોઢનો રોગ દાખલ કરું તો તે ઘરના ધણીએ આવીને યાજકને ખબર આપી કે મારા ઘરમાં જાણે રોગ હોય એવું મને ભાસે છે. ત્યારે યાજક રોગની તપાસ કરવા સારું અંદર જાય તે અગાઉ તે ઘર ખાલી કરવાની ત્યાગ ના કરે. એ સારું કે ઘરમાંની બધી વસ્તુઓ અશુદ્ધ ન થાય અને ત્યાર પછી યાજક ઘરની તપાસવા ઘરને તપાસવા સારું અંદર બેસે અને રોગને રોગની તે તપાસ કરે ને જો તે રોગ ઘરની દિવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તરળ પડી હોય અને તેઓ દિવાલની સપાટીથી ઊંઘી દેખાતી હોય તો તે યાજક ઘરમાંથી બહાર નીકળીને ઘરના બારણા આગળ આવે અને 7 દિવસ સુધી તે ઘર બંધ કરી રાખે અને યાજક ફરીથી 7મે દિવસે આવીને તપાસે અને જો તે ઘરની દિવાલોમાં પથર્યો હોય તો યાજક રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપે અને યાજક તે ઘરને અંદરની બાજુએ 100 તરફથી ખરપાવી નાખે અને કોતરી કાઢેલી ચૂનાનો ભૂકો તેઓ નગરની બહાર ગંદકીની જગાએ ફેંકી દે અને તેઓ બીજા પથ્થરો લઈને પેલા પથ્થરોની જગાએ બેસાડે અને તે બીજી છો લઈને ઘરને તાબોળ જીવડાવે અને જો પથ્થર કાઢી નખાવ્યા પછી તથા ઘર ખરપાવી નખાવ્યા પછી તથા તાબોળ જીવડાવ્યા પછી રોગ પાછો ઘરમાં ફૂટી નીકળે તો યાજક આવીને તપાસ કરે અને જુઓ કે રોગ ઘરમાં પથર્યો હોય તો જાણવું કે ઘરમાં ઘોઘવાડતો કોળ છે તે અશુદ્ધ છે અને તે ઘરને તથા ઘરને તેના પથ્થરો તથા તેના કાઠ તથા તેના સગડા ચૂના તૂટા એ તોડી પાડે અને તે તેમને નગર બહાર ગંદકીની જગાએ લઈ જાય અને જ્યાં સુધી ઘર બંધ રહે ત્યાં સુધી તેમાં જે કોઈ જાય એ સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે કોઈ તે ઘરમાં સૂએ તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને જે કોઈ તે ઘરમાં જમે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને જો યાજક અંદર જઈને તેને તપાસે અને જો ઘરને છો દીધા પછી તે ઘરમાં રોગ પસર્યો ન હોય તો યાજક ઘરને શુદ્ધ ઠરાવે કેમ કે રોગ નાબૂદ થયો છે અને ઘરના શુદ્ધિકરણને સારું 2 પક્ષીઓ તથા એરેજ વૃક્ષનું લાકડું તથા કિરણજી રંગ તથા ચૂપો તે લે અને પક્ષીઓમાંના એકને તે વહેતા પાણીમાં ઉપર એક માટલીમાં કાપે અને તે એરેજ વૃક્ષનું લાકડું તથા ચૂપો તથા કિરણજી રંગ તથા જીવતું રહેલું પક્ષી એમને લઈને કાપેલા પક્ષીના રક્તમાં તથા વહેતા પાણીમાં બોળીને તે ઘર પર 7 વાર છાંટે અને ઘરને તે પક્ષીના રક્તથી તથા વહેતા પાણીથી તથા જીવતા રહેલા પક્ષીથી તથા એરેજ વૃક્ષના લાકડાથી તથા ચૂફાથી તથા કિરણજીરંગથી તે શુદ્ધ કરે પણ જીવતા રહેલા પક્ષીને નગર બહાર ખુલ્લા મેદાનમાં તે છોડી દે એવી રીતે ઘરને સારું તે પ્રાયશ્ચિત કરે એટલે તે શુદ્ધ થશે. કોળના સ્થળ તથા ઉંદરીને માટે તે વસ્ત્રના તથા ગ્રહના કોળને માટે તે ધીમાને તથા ચાંદાને તથા ચળકતો તપ્તાને માટે એ નિયમ છે. કોળની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય અને શુદ્ધ ક્યારે કહેવાય તે શીખવવા સારું એ નિયમ છે. અમે
લેવેનું પુસ્તક 15મો અધ્યાય અને યહોવાએ મૂસાને તથા હારૂને કહ્યું કે ઇસરાયલ પુત્રોને એમ કહો કે કોઈ પુરુષના અંગમાં સ્ત્રાવનો રોગ હોય તો તેના સ્ત્રાવના કારણથી તે અશુદ્ધ છે અને તેના સ્ત્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે ગણાય. તેના સ્ત્રાવ સાથે તેનું માંસ વહેતું હોય કે તેના સ્ત્રાવમાંથી તેનું માંસ વહેતું બંધ પડે તો પણ તેથી તે અશુદ્ધ થાય છે. જે કોઈ બિછાના ઉપર સ્ત્રાવ વાળો સૂએ તે અશુદ્ધ ગણાય અને જે કોઈ વસ્તુ પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય અને જે કોઈ તેના બિછાનાનો સ્પર્શ કરે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે વસ્તુ પર સ્લાવ વાળો બેઠો હોય તે પર જે કોઈ બેસે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને સ્લાવ વાળા શરીરનો જે કોઈ સ્પર્શ કરે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જો સ્લાવ વાળો કોઈ સ્વચ્છ માણસ પર થૂકે તો તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે વાહન પર સ્લાવ વાળો સવારી કરે તે અશુદ્ધ ગણાય અને જે કઈ તેની તળે આવેલું હોય તેનો સ્પર્શ કરનાર પ્રત્યેક જણ સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે કોઈ એવી વસ્તુઓને ઉપાડે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને પાણીથી હાથ ધોયા વગર સ્ત્રાવ વાળો જે કોઈને અડકે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય ને માટીના કોઈ વાસણને સ્ત્રાવ વાળો અડકે તેને ભાંગી નાખવું અને લાકડાના પ્રત્યેક પાત્રને પાણીમાં પીછળી નાખવું અને જયારે સ્ત્રાવ વાળો પોતાના સ્ત્રાવથી શુદ્ધ થાય ત્યારે તે પોતાના શુદ્ધિકરણ વાસ્તે પોતાને સારું 7 દિવસ ગણે ને પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને તે વહેતા પાણીમાં પોતાનું અંગ ધોઈને શુદ્ધ થાય અને 8મે દિવસે તે પોતાને સારું 2 હોલા અથવા કબૂતરના 2 બચ્ચા લે ને મુલાકાત મંડપના પારણા આગળ યહોવાની સન્મુખ આવીને તેમને યાજકને આપે અને યાજક તેઓમાંના એકને પાપાર્થ અર્પણ સારું અને બીજાને દહની અર્પણ સારું ચઢાવે અને યાજક તેના સ્ત્રાવને લીધે તેને સારું યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે અને જો કોઈ પુરુષમાંથી વીર્ય ચડે તો તે પોતાના આખા શરીરને પાણીથી ધોઈ નાખે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે પ્રત્યેક વસ્ત્ર પર કે ચર્મ પર વીર્ય પડ્યું હોય તેને પાણીમાં ધોઈ નાખવું ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય વળી સ્ત્રી પુરુષનો સંયોગ થાય તો બંને પાણીમાં સ્નાન કરે ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જો કોઈ સ્ત્રીને સ્ત્રાવ હોય ને તેના અંગમાંથી સ્ત્રાવ રક્તો હોય તો તે 7 દિવસ અલગ રહે ને જે કોઈ તેને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને અલગ રહેલી હોય તે વેળાએ જો જે પર તે સુએ તે અશુદ્ધ ગણાય વળી જે પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય અને જે કોઈ તેના બિચારાને અડકે તે પોતાનું વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે કોઈ વસ્તુ પર તે બેઠી હોય તેને જે કોઈ અડકે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જો તે ચીજ પર બિછાના પર અથવા જે પર તે બેઠેલી હોય એવી કોઈ વસ્તુ પર હોય તો જ્યારે તે તેને અડકે ત્યારથી સાંજ સુધી તે અશુદ્ધ ગણાય અને જો કોઈ પુરુષ તેની સાથે સુવે ને તેની અશુદ્ધતા તેને લાગે તો તે 7 દિવસ અશુદ્ધ ગણાય અને જે બિછાના પર તે સુવે તે પણ અશુદ્ધ ગણાય અને કોઈ સ્ત્રીને ઋતુનો સમય ન હોવા છતાં પણ ઘણા દિવસથી રક્તસ્ત્રાવ થયો હોય તો અથવા ઋતુના સમય ઉપરાંત તેને સ્ત્રાવ ચાલુ રહ્યો હોય તો તેના સ્ત્રાવની અશુદ્ધતાના સર્વ દિવસો પર તેના ઋતુના સમયની પેટે તેને તે અશુદ્ધ છે તેના સ્ત્રાવના સગળા દિવસો સુધી જે પ્રત્યેક બિછાના પર તે સુવે તેને તે પોતાના ઋતુના બિછાના જેવું ગણે અને જે પ્રત્યેક વસ્તુ પર તે બેસે તે તેની ઋતુની અશુદ્ધતા જેવું અશુદ્ધ ગણાય અને જે કોઈ તે વસ્તુનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય ને તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય પણ જો તે પોતાના સ્ત્રાવથી શુદ્ધ થાય તો તે પોતાને સારું 7 દિવસ ગણે ને ત્યાર પછી તે શુદ્ધ ગણાય અને 8મે દિવસે તે પોતાને સારું 2 હોલા કે કબૂતરના 2 બચ્ચા લે ને તેઓને મુલાકાત મંડપના દ્વાર આગળ યાચક પાસે લાવે અને યાજક તેમાંથી એકને અપાર અર્પણ સારું ને બીજાને દહન્ય અર્પણ સારું ચઢાવે ને યાજક તેના સ્ત્રાવની અશુદ્ધતાને લીધે તેને સારું યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે. એમ ઇસ્રાયલ પુત્રોને તેઓની અશુદ્ધતાથી અળગા કરો. રથને મારો જે મંડપ તેઓની મધ્ય છે તેને અશુદ્ધ કરીને તેઓ માર્યા જાય. સ્ત્રાવ વાળાને વાસ્તે તથા જે પોતાને બીજે જરવાથી અશુદ્ધ થયો હોય તેને માટે અને જે પોતાને ઋતુથી મારી હોય તેના માટે તથા જે પુરુષને વિજય પાત્ર હોય તેના માટે પુરુષને તથા સ્ત્રીને માટે તથા રજસ્વલાની સાથે સુનાને માટે આ નિયમ છે. ઈશ્વર પિતા તેને વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
આમેન.